તારીખ 13/3/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 187 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 70.
ઉદાસીનતા છે. શું પ્રશ્ન છે? સમ્યક દ્રષ્ટિની ઉદાસીનતાનું સ્વરૂપ શું છે? સીધો પ્રશ્ન એ છે કે સમ્યક દ્રષ્ટિને ઉદાસીન કહેવાય છે, અથવા સમ્યક દ્રષ્ટિને શુભાવ આવે છે તે પ્રત્યે તેની ઉદાસીનતા હોય છે, એ કયા પ્રકારે, એવો પ્રશ્ન છે. પ્રશ્નમાં એ વાત પણ સ્થાપિત છે કે સમ્યક દ્રષ્ટિ હોય અને શુભ ભાવ થાય તો ખરા, આવે છે તેની વાત નથી આવતા એ પ્રશ્ન નથી, પણ આવે છે. શુભ ભાવ થવા, શુભ ભાવ આવવા એ કોઈ મિથ્યાત્વ નથી, પણ શુભભાવની અપેક્ષા થવી, શુભભાવની અપેક્ષા રહેવી તે મિથ્યાત્વ સહિતનું પરિણમન છે. શુભભાવ જેને રૂચે છે અને તેથી જેને અપેક્ષા છે શુભભાવની, તેને શુદ્ધ સ્વભાવી આત્મા રૂચતો નથી અને શુદ્ધ સ્વભાવી આત્માની એને અપેક્ષા નથી. રાગની રુચિ અને રાગની અપેક્ષામાં વિતરાગતાની ઉપેક્ષા છે, એ સીધી વાત છે. અહીંયા એમ કહે છે કે સમ્યક દ્રષ્ટિ એવા તો હોતા નથી કે જેને રાગનો એક કણ પણ રૂચે છે અને એની અપેક્ષા રાખે છે, એવા તો સમ્યક દ્રષ્ટિ હોતા નથી. છતાં સાધક દશાની શરૂઆતથી માંડીને પૂર્ણતા ન થાય ત્યાં સુધી સાધક જીવને શુભભાવરૂપ મલિન પરિણામના અંશો ઉત્પન્ન થયા કરે છે. પૂર્ણ શુદ્ધતા નથી, પૂર્ણ પવિત્રતા નથી, એટલે અપવિત્રતા અને મલિનતા છે એ શુભભાવ રૂપે દેખાવ દે છે. ગ્રહસ્થ નીચે ચોથે પાંચમેનું સ્થાને ગ્રહસ્થ દશા હોય તો તેના યોગ્ય ગ્રહસ્થને યોગ્ય એવા શુભભાવો, કદાચિત અશુભ ભાવો પણ મલિનતા રૂપે દેખાવ દે છે. મુનિયોગ્ય દશામાં અશુભ ભાવોનો નાશ છે, અશુભ ભાવો ઉત્પન્ન થતા નથી, સર્વ સાવધ્ય યોગનો ત્યાગ છે ત્યાં. માત્ર શુભ ભાવો જ મલિનતા રૂપે દેખાવ દે છે. એ મલિનતા છે, દુઃખરૂપ છે. નીચેનો પ્રશ્ન દુઃખનો લીધો છે. સમ્યક દર્શન થયા પછી વિકાર ભાવ તે દુઃખરૂપ છે તેમ ખ્યાલ આવે ને, એ બીજો પ્રશ્ન છે 187. એવું એ જાણતા હોવાથી અને વેદતા હોવાથી તેના પ્રત્યેથી તે ઉદાસીન વર્તે છે, એની અપેક્ષા સમ્યક દ્રષ્ટિ રાખતા નથી અને રાખે તે સમ્યક દ્રષ્ટિ હોતા નથી. અહીંયા પ્રશ્નમાં થોડી સૂક્ષ્મતા એ છે કે શુભભાવ આવે છે તેમાં તે વખતે ઉદાસીન છે, આવે છે ત્યારે જ તે જ કાળે તેના પ્રત્યે ઉદાસીન છે, કે શુભભાવથી ખસીને ખરીને શુભ ભાવ થાય એ પહેલા એ આત્મામાં વિતરાગ ભાવમાં પ્રણમી જાય છે, તે તેની ઉદાસીનતા છે. આટલો પ્રશ્ન છે. પ્રશ્નમાં ત્રણ ચાર વાતો છે કે સમ્યક દ્રષ્ટિ છે અને શુભ ભાવની ઉત્પત્તિ થાય છે ખરી. સંપૂર્ણ વિતરાગ ન હોય ત્યાં સુધી રાગ ભાવ શુભ ભાવ રૂપે મુખ્યપણે શુભ પરિણતિ છે, ગૌણપણે અશુભ પરિણતિ ચોથા પાંચમા ગુણસ્થાને છે. એ આવે છે એ સ્થાપિત વાત છે. પ્રશ્ન એટલો છે કે તે વખતે ઉદાસીન છે એટલે ઉદાસીન નથી એ પણ પ્રશ્ન નથી. સમ્યક દ્રષ્ટિ માટે એ શુભ ભાવથી ઉદાસીન નથી એ પણ પ્રશ્ન નથી, એ પણ સ્થાપિત વાત છે. તે ઉદાસીન તો છે. હવે એ ઉદાસીન છે તો તે શુભ ભાવ વખતે ઉદાસીન છે કે ત્યાર પછીના કાળમાં વિતરાગતા ઉત્પન્ન થઈ ત્યારે ઉદાસીન છે, આટલો પ્રશ્ન છે. તેનો ઉત્તર કે સમ્યક દ્રષ્ટિને શુભ ભાવ આવે છે તેમાં તે વખતે જ ઉદાસીન છે. જ્યારે શુભ ભાવ ઉત્પન્ન થયો છે ત્યારે પણ તે શુભ ભાવ અપેક્ષાથી ઉત્પન્ન થયો છે એમ નથી. કોઈ કાર્ય કરવાની હોંશથી કરાય ને કોઈ કાર્ય પરાણે કરવું પડે એમાં બહુ મોટો ફેર છે. પરાણે કરવું પડે છે એમાં ઉદાસીનતા વર્તે છે, ઉપેક્ષા વર્તે છે. જેને હોંશથી કરવું છે એમાં અપેક્ષા વર્તે છે. બંનેની લાઈન ગણીએ તો પરસ્પર વિરુદ્ધ છે. કાર્ય તો રાગનું છે પણ લાઈન ઓફ એક્શન જોઈએ તો બેની પરસ્પર વિરુદ્ધ છે. બંને રાગ કરે છે. સમ્યક દ્રષ્ટિને પણ શુભ રાગ થાય, મિથ્યા દ્રષ્ટિને પણ શુભ રાગ થાય. તો બંનેને શુભ રાગ થાય છે એમાં અંતર શું છે? કે સમ્યક દ્રષ્ટિને શુભ રાગ થાય ત્યારે અરુચિ ભાવે ઉદાસીન ભાવે એ રાગમાં વર્તે છે. મિથ્યા દ્રષ્ટિને શુભ રાગ થાય ત્યારે એ રુચિપણે કરતા બુદ્ધિપણે એમાં આ મેં કર્યો, સારો કર્યો, ઠીક કર્યો, અશુભ નથી કર્યો પણ મેં શુભ કર્યો છે, અશુભ કરતા તો સારો કર્યો છે, એની દ્રષ્ટિ નીચે છે ને, એટલે નીચેના ભાવ સાથે સરખાવે છે. સમ્યક દ્રષ્ટિ ઉપરના ભાવ સાથે સરખાવે છે કે શુદ્ધ પરિણામ છે એનાથી આ નીચ કક્ષાનો મલિન પરિણામ છે એ કરવા યોગ્ય નથી, એ કણ પણ એનો કરવા યોગ્ય નથી, છતાં અનિવાર્યપણે ઉત્પન્ન થાય છે, થઈ જાય છે, એને મટાડવાનો ઉદ્યમી છે, પુરુષાર્થવંત છે સમ્યક દ્રષ્ટિ, તે વખતે પણ તેનાથી ઉદાસીન છે. શોકના પ્રસંગમાં રડવાનું જે દુઃખ છે એ કોઈ ઈચ્છતા નથી, ઈચ્છે છે? કોઈ પણ શોકના પ્રસંગમાં રડવાનું જે કારણ બને છે એ રડવારૂપ દુઃખ છે એને કોણ ચાહે છે ને કોણ ઈચ્છે છે? કે એને કોઈ ચાહતું નથી. એમ સમજાવવામાં આવે કે ન રડવું જોઈએ તો કે વાત સાચી છે. એમ કે તમે સમજદાર છો, ન રડવું જોઈએ, શોક કરવો એ ઘટિત નથી, વાત બરાબર છે. ન કરવો જોઈએ નથી, કરવો પણ થઈ જાય છે. એ દુઃખરૂપ ભાવ અનિવાર્યપણે ઉત્પન્ન થાય છે. એમ શુભ ભાવ આદિ જેટલા કોઈ રાગાદિરૂપ પરિણમન છે, વિભાવરૂપ પરિણમન છે, તે સમ્યક દ્રષ્ટિ કરવા ચાહતા નથી, ઈચ્છતા નથી. એક સમય માટે એક કણ પણ એને એમાંથી હોવો જોઈએ અને હોય તો ઠીક, એ પ્રકારનો અભિપ્રાય નથી. એવો અભિપ્રાય જેનો ચાલ્યો ગયો છે તે સમ્યક દ્રષ્ટિ છે. એનો આગ્રહ રાખે એ મિથ્યા દ્રષ્ટિ છે. આગ્રહમાં તો મિથ્યાત્ની તીવ્રતા પણ છે, મિથ્યા દ્રષ્ટિ તો છે પણ મિથ્યાત્ની તીવ્રતા પણ છે. જૈન દર્શનનું આ તત્વ છે, ગુરુદેવશ્રીએ બહુ સ્પષ્ટ કર્યું છે. અને શુભભાવની રૂચિવાળા સંપ્રદાયમાં રહેલા જીવો એને જરા એ કઠોર પીડ્યો, તકલીફ થઈ કે અરે આપણે આટલી આટલી શુભ ક્રિયાઓ કરીએ અને એને ઉડાડે છે, એક એવો દેખાવ થયો. તો શું અમારે શુભ છોડીને અશુભમાં જવું? આ ઘર છોડી, દુકાન છોડીને મંદિરમાં ને ઉપાશ્રયમાં આવ્યા હોય એ હવે છોડીને મંદિરનો ઉપાશ્રય છોડીને દુકાને બેસી જવું? આમ પ્રશ્ન કરે ભાઈ. એમ નથી, આત્મામાં બેસી જવા માટે એમ કહેવામાં આવે છે. દુકાને બેસાડવા માટે નહીં પણ આત્મામાં બેસાડવા માટે એમ કહેવામાં આવે છે. શુભ ભાવ આવે તો પણ એ ઠીક છે એમ માનવામાં આવશે તો માન્યતાનો મૂળ વિષય આપણે ચર્ચીએ છીએ. આવે એ એક તે વખતના તે સ્થિતિ અનુસાર આવે, પણ આવે તો ખરા ને અને આવે ને એમાં મોટો ફેર છે. આમ ઉપર ઉપરથી બે સરખું લાગે, પણ આવે એટલે બરાબર આવે છે, ઠીક આવે છે, આવવા જોઈને આવે છે, એ ટળશે નહીં, એ ટળશે નહીં. આવે તો ખરા જ ને, હોય તો ખરા જ ને, આવે જ ને, હજી ક્યાં વિતરાગ થયા છીએ એને એ નહીં ટળે. આવવા છતાં એ ન આવવા જોઈએ એવી વિચારણામાં જે ચડે છે, આવવા આવે છે છતાં એ ન આવે એવા પુરુષાર્થમાં જે ચડે છે તેને તે ટળે છે. બાકીનાને આવ્યા જ કરે છે, એને કદી ટળતા નથી. એટલે પહેલેથી એનું સ્વરૂપ છે એ સમજવું જોઈએ. સમ્યક દ્રષ્ટિને તો આવે ત્યારે ઉદાસીન છે જ, પણ સમ્યક દ્રષ્ટિ થવું છે એને પણ એની રુચિ તોડવી જોશે, એની રુચિનો અભાવ કરવો જોશે. એ વાત એના લક્ષ્ય ઉપર ને ધ્યાન ઉપર હોવી ઘટે છે. જો એ વાત એના સમજણમાં ન હોય તો એને એ શુભભાવની શૃંખલા તૂટવાનો કોઈ અવસર આવતો નથી. સમ્યક દ્રષ્ટિને શુભભાવ આવે છે તેમાં તે વખતે ઉદાસીન છે, તે વખતે જ ઉદાસીન છે. આવે છે ત્યારે પણ તેના પ્રત્યે તે ઉદાસીન છે, કેમ કે પહેલેથી સમ્યક દ્રષ્ટિ એટલે થયો છે, ત્યારે થયો છે કે જ્યારે એણે એ શુભભાવને હે જાણ્યા છે, ઉપેક્ષાનો વિષય જાણ્યો છે કે આ વિષય ઉપેક્ષા કરવા યોગ્ય છે, ત્યારે તો તે સમ્યક દ્રષ્ટિ થયા છે. એટલે થયા છે પછી એને એની અપેક્ષા થઈ ગઈ એ વાત તો રહેતી નથી. કેમકે પ્રશ્ન તો એટલો છે કે વિતરાગતામાં જાય છે ત્યારે ઉદાસીનતા ગણવી કે શુભ ભાવ વર્તે છે ત્યારે એને ઉદાસીનતા છે એમ ગણવું? આટલો જ પ્રશ્ન છે. પ્રશ્ન છે એ તો આટલો જ છે કે સમ્યક દ્રષ્ટિને શુભ ભાવ આવે છે તેમાં તે વખતે ઉદાસીન છે, તે વખતે જ ઉદાસીન છે, અને તેમાંથી ખસીને આત્મામાં જાય એ શુભરાગની પર્યાય વ્યય થાય, નવો રાગ ઉત્પન્ન થવાને બદલે વિતરાગતા ઉત્પન્ન થાય, શુદ્ધોપયોગમાં આવે, રાગ સહિતનો ઉપયોગ ન રહે, ત્યારે નિર્વિકલ્પ દશાના કાળમાં જે વિતરાગતા છે આમ તો ફરાક છે ત્યારે પણ મિત્રાગ ધારા તો છે, પણ બુદ્ધિપૂર્વકનો રાગ છે શુભ રાગ ત્યારે એ ગૌણ છે. અહીંયા શુદ્ધોપયોગ થયો અને બુદ્ધિપૂર્વકનો રાગ ઉત્પન્ન ન થયો એટલે વિતરાગતા થઈ એમ કહ્યું. એ તો આત્મામાં ગયો ઉપયોગ ત્યારે તો વિતરાગતા છે જ, ત્યારે તો રાગ પ્રત્યે અપેક્ષાનો અમસ્તો પણ સવાલ વિવાદાસ્પદ રહેતો નથી. વિવાદ તો ત્યાં ઉત્પન્ન થાય છે કે જ્યારે એને રાગ થાય છે ત્યારે ઉદાસીન છે કે નહીં, એટલો રાગ છે. વિતરાગ ભાવ રૂપ પરણમી ગયો ત્યારે એને ક્યાં ઉદાસીન ન હોય એને એ પરણમી જાય. જ્યારે ઉદાસીન ન હોય એને વિતરાગ ભાવ રૂપ પરણમી જાય એ તો કાંઈ ચર્ચા કરવાનો વિષય રહેતો નથી. પણ જ્યારે એને શુભ ભાવ આવે છે ત્યારે પણ તે પ્રત્યે તે ઉદાસીન છે જ, અને ત્યાંથી આગળ ચાલીને ધાત્મામાં લીન થાય છે ત્યારે તો વિતરાગતાને અનુભવે છે, એકાકાર વિતરાગતાને અનુભવે છે. પરંતુ શુભ ભાવ વખતે પણ ઉદાસીન છે જ. પ્રશ્ન ક્યાંક ક્યાંક એવો થવાનો સંભવ છે અહીંયા કે સમ્યક દ્રષ્ટિઓને પણ દેવ ગુરુ અને શાસ્ત્રના ભક્તિના કાળમાં ઉદાસીનના બદલે હર્ષોલ્લાસવાળા જોવામાં આવે છે. અહીંયા થોડો પ્રશ્ન થવાનો સંભવ છે. સમ્યક દ્રષ્ટિ જીવો પણ શુભભાવમાં એવા પ્રકારના શુભભાવ હોય કે જેમાં ભગવાનની સ્તુતિ વંદના ભક્તિ કીર્તન ભજન હોય અને ઉલ્લાસથી કરતા હોય, હર્ષથી જોર જોરથી જય બોલાવે, ભગવાન સુખદેવ સ્વામીનો જય હો, મહાવીર સ્વામીનો જય હો, જોર જોરથી ઉલ્લાસથી બોલાવે કે નહીં. આ રથયાત્રા નીકળે છે તો એવું જ્યારે ઉલ્લાસથી એમાં આ પ્રસંગ આવે છે, ભગવાનનો જન્મ થાય છે ત્યારે ઇન્દ્રો વગેરે આવે છે, સૌધર્મ ઇન્દ્ર છે, સમ્યક દ્રષ્ટિ છે, એકાવતારી છે, ઇન્દ્રના પદથી ચવીને મનુષ્ય થઈને ચારિત્ર દીક્ષા આદિ અંગીકાર કરીને મોક્ષે પધારે એવા ચરમ શરીરમાં આવવાને હજી આગળનો ભાવ છે, છેલ્લેથી પહેલો ભાવ છે. અને એટલા મોટા આયુષ હોય છે ત્યાં દેવલોકમાં કે કેટલાય સંખ્યાબંધ ભગવાન તીર્થંકરોની ઉત્પત્તિ થાય ને એમાં એને એનો જન્માભિષેક કરવાનો પ્રસંગ આવે. ચોથા ગુણ સ્થાને છે ત્યાં પાંચમું આવતું નથી કોઈને. અને રાગનો સદ્ભાવ છે, અવિરત સમ્યક દ્રષ્ટિ છે, રાગનો સદ્ભાવ છે, આવીને બાળ તીર્થંકરને નમસ્કાર કરે છે. હજી તો જગદગુરુ નથી થયા, એ પણ અવિરત સમ્યક દ્રષ્ટિ છે. બાળ તીર્થંકર છે એ પણ ચોથે ગુણ સ્થાને ત્યાં હજી અવિરત સમ્યક દ્રષ્ટિ છે. સૌધર્મ ઇન્દ્ર છે એ પણ અવિરત સમ્યક દ્રષ્ટિ છે, એને વંદન કરે છે. આવે છે પુરાણમાં. પહેલા તો જ્યારે એનો અવધિ જ્ઞાનમાં ઉપયોગ જાય છે ત્યારે પોતાના ઇન્દ્રાસન ઉપરથી ઊભા થાય છે, ખબર પડે છે કે નીચે મનુષ્ય લોકમાં જગતના ઉદ્ધારક એવા તીર્થાદિનાથનો જન્મ થયો છે. તો પોતાના ઇન્દ્રના ઇન્દ્રાસન ઉપરથી ઊભા થઈને મૃત્યુલોકની દિશામાં ત્રણ ડગલા ભરીને ત્યાં જ નમસ્કાર કરે છે. પહેલા તો પરોક્ષ નમસ્કાર કરે છે, એટલે કે પ્રત્યક્ષ કરે એમાં તો કઈ પ્રશ્ન જ રહેતો નથી. આ બધા પુરાણની સ્થાપિત વાતો છે. પછી નીચે આવે છે ત્યારે પણ ભગવાનને વંદન નમસ્કાર કરીને મેરુ ઉપર અભિષેક કરવા લઈ જાય. અભિષેકથી કરીને ઘરે આપે, એમના માતા પિતાને સોંપે છે ત્યારે ભક્તિ કરે છે. શાસ્ત્રમાં એ વિષય આવે છે કે પગે ઘૂઘરા બાંધીને ઇન્દ્રો નાચે છે, એવી ભક્તિ કરે છે. પગે ઘૂઘરા બાંધીને નાચે છે તો કહે છે કે એ વખતે એને હરખ દેખાય છે. ભગવાનના જન્મોત્સવનો ઉલ્લાસ દેખાય છે, હર્ષ દેખાય છે. એવો જે શુભ ભાવ છે એ અપેક્ષિત છે કે ઉપેક્ષિત છે? પ્રશ્ન ટુ ધી પોઈન્ટ એટલો છે કે એ વખતે પણ તેનાથી તે સમ્યક દ્રષ્ટિ સાધક હોવાથી ઇન્દ્ર તેનાથી ઉપેક્ષા ભાવે વર્તે છે અને તે ભાવને પણ તે આત્માના સુખ આગળ દુઃખરૂપ જાણે છે. આ બીજો પ્રશ્ન છે. એને સુખ જાણતા નથી પણ દુઃખ જાણે છે. આમ છે પણ ધર્મદાસજી ક્ષુલ્લકે એક સમ્યક જ્ઞાન દીપિકા નામનો નાનો ગ્રંથ બનાવ્યો છે, રચ્યો છે. ધર્મદાસજી ક્ષુલ્લક થઈ ગયા. આત્માની ઘણી મસ્તી હતી. ક્ષુલ્લક હતા પણ આત્મામાં મસ્તી વાળા બહુ હતા. એમણે એક વાત લખી છે કે જેમ હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા, લોકોમાં પણ માયાચાર કરે ત્યારે એવું કહેવામાં આવે છે કે એનો દેખાવ જુદો છે, અંદરમાં એના પેટમાં વાત જુદી છે. અહીંયા માયાચારનો પ્રસંગ નથી. અહીંયા તો કુદરતી જે પરિસ્થિતિ છે કે બહારમાં હરખના પરિણામ દેખાય તો પણ ખરેખર એની અપેક્ષા એની રુચિ સાધકને સમ્યક દ્રષ્ટિ જીવને હોતી નથી. એની જે સુખ અને શાંતિ અંદરમાં છે તે નિજગુણની રુચિમાં પડેલા છે. એને અનિવાર્યપણે રાગાદી અવગુણના ભાવ દોષના ભાવ ઉત્પન્ન થાય છે તો એની એ રુચિને અપેક્ષા કરતા નથી, ભલે દેખાવ ગમે તે હોય. એટલે જે વ્યવહાર સ્વભાવના પરિણામ છે પંચ મહાવ્રત સમિતિ વૃત્તિ, ગ્રહસ્થની અંદર ગ્રહસ્થને યોગ્ય જે દેશવ્રતનું પાલન, દેશવ્રતનું પાલન ગ્રહસ્થને છે. મુનિને સર્વ સાવધ યુગનો ત્યાગ કરીને મહાવ્રતનું પાલન છે. એવા જે દેશવ્રતના મહાવ્રતના સંયમ અંગીકાર કરવાની પ્રતિજ્ઞાના જે શુભાવરૂપ પરિણામ એનું એ પાલન કરે છે એમ કહેવામાં આવે છે. તો અપેક્ષા અને રુચિ વગર પાલન કરતા હશે કે હા ઉદાસીનતાથી એ પાલન કરે છે એમ કહેવામાં આવે છે. કેમ કે એનાથી જે ઊંચા દરજ્જાના શુદ્ધ પરિણામ છે એ શુદ્ધ પરિણામના તે અનુભવી છે, પ્રત્યક્ષ અનુભવી છે. અને એની અપેક્ષામાં એ છે, રાગની અપેક્ષામાં શુભરાગની અપેક્ષામાં સમ્યક દ્રષ્ટિ સાધક હોતા નથી, કોઈ સાધક નથી હોતા. કહેવાય છે કે એ પાલન કરે છે, પણ એ પાલન કરે છે એનો અર્થ એવો છે કે એ પ્રકારના સ્વભાવને તોડીને છોડીને નીચેની કક્ષાના અતિચારાદી દોષ લાગે એવા પરિણામ એ કરતા નથી, એને થતા નથી એમ બતાવવા માટે એનું એ પાલન કરે છે એમ કહેવામાં આવે છે. નીચેની કક્ષાના પરિણામનો ત્યાગ બતાવવો છે ત્યાં, પણ એને શુભભાવની અપેક્ષાએ શુદ્ધભાવને જેમ એ કરે છે એમ જ એ શુભભાવને કરે છે એવી અપેક્ષા ત્યાં લેવાની નથી. એટલે તે વખતે પણ તેમાં ઉદાસીન છે, પોતાના શુદ્ધાત્માના અવલંબનમાં એ ત્યારે પણ રહેલા છે. નાતા ધારા અને વિતરાગતાની ધારામાં એ ઊભા છે. ખરેખર સમ્યક દ્રષ્ટિ રાગનો અંશ ઉત્પન્ન થતો હોવા છતાં પણ રાગાંશમાં ઉભા નથી. બીજી રીતે કહીએ તો સમ્યક દ્રષ્ટિ રાગમાંથી પોતાના અસ્તિત્વને એણે ઉપાડી લીધું છે. મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિના રાગમાં ફેર શું છે કે મિથ્યા દ્રષ્ટિ રાગના આધારે પરિણમે છે, એનું અવલંબન લે છે, એનું અસ્તિત્વ એને એમાં ભાસે છે, વેદાય છે કે હું રાગમાં છું. જ્યારે સમ્યક દ્રષ્ટિને રાગમાંથી એનું અસ્તિત્વ ઉપાડી લીધું છે, ખસી ગયું છે, પોતાના પરિપૂર્ણ શુદ્ધ વિતરાગ સ્વરૂપમાં પોતાનું અસ્તિત્વ છે, તે નજરમાં આવ્યું છે, તે દ્રષ્ટિમાં આવ્યું છે, તે જ્ઞાનમાં આવ્યું છે, અને તેથી એને એક સમયના રાગાંશમાં પોતાનું અસ્તિત્વ ભાસતું નથી. સમયસારના નિદ્રાધિકારમાં આ વિષય ભગવાન કુનકુંદાચાર્યે બહુ વિસ્તારથી લીધો છે. ત્યાં એક દૃષ્ટાંત લીધું છે ધાવ માતાનું. ધાવ માતા કોઈના બાળકને લાલન પાલન કરે છે અને જેમ સગી માતા પ્રેમ કરે એવા પ્રેમની ચેષ્ટા કરે છે, તો પણ જે એની સગી માને પ્રેમ હોય તેવો પ્રેમ ધાવ માતાને કદી આવતો નથી. પણ આટલો બધો રાગ દેખાય છે ને, કોઈ એમ કહે કે એની હગીમાં હોત તો આવા આ બાળક આટલું તોફાન કરે છે, બે ચાર લાફા પણ માર્યા હોત, પણ આ તો એને બહુ સારી રીતે રાખે છે, ફોસલાવી ફોસલાવીને સમજાવી સમજાવીને રાખે છે, જરાય ગરમ થતી નથી, તો એમ કહે છે કે ગરમ થાય તો એની સગીમાં છે ને નરમ થાય તો એની સગી માં છે. માં છે તે માં છે અને માં નથી તે માં નથી. લોકિકમાં એમ કહેવાય છે માતૃપ્રેમને જોઈને કે માનું સ્થાન કોઈ બીજી બાઈ લઈ શકતી નથી. બાળકને માટે માનું સ્થાન કોઈ બીજી બાઈ નથી લઈ શકતી. એનો અર્થ શું કે એ પ્રકારનું જે મમત્વ આવવું જોઈએ તે મમત્વ આવતું નથી. એમ સમ્યક દ્રષ્ટિ વ્રતાદિના શુભરાગનું પાલન કરે છે એમ કહેવાય, તો પણ એને એ પ્રેમ આવતો નથી, તે આવતો નથી જ. એવા અનેક દ્રષ્ટાંત આવ્યા છે. ઉદાસીન છે, ચીકણા પરિણામ રાગાદિના સમ્યક દ્રષ્ટિને થતા નથી, જેવા ચીકણા પરિણામ મિથ્યા દ્રષ્ટિને રાગના થાય છે, એવી રાગની ચિકા સમ્યક દ્રષ્ટિને આવતી નથી. લુખ્ખા પરિણામે પરિણમે છે તેથી તેને બંધ નથી. અનંત સંસારમાં રખડે એવો બંધ એને નથી. અલ્પ બંધ થાય છે તે અલ્પ સ્થિતિએ ખરી જાય છે અને એ પૂર્ણ વિતરાગ થઈ જાય છે. રાજમલજીએ તો એ અધિકારની ટીકા કરતા એ જાતના લગભગ 10-12 શબ્દોના પ્રયોગ કર્યા છે કે એના લુખા પરિણામ છે, ઉદાસીન છે, ઉપેક્ષિત છે, એને રાગને પારકો પર જાણે છે, રાગને બિલકુલ સ્વ જાણતા નથી. એ રીતે એને ભિન્ન ભિન્ન પ્રકારે એનું સમ્યક દર્શનના કાળમાં ઉત્પન્ન થયેલા રાગાદિનું સ્વરૂપ શું છે, સ્થાન શું છે, એ સ્પષ્ટ કર્યું છે અધિકારમાં. અને તેથી એ અધિકાર જ એટલા માટે છે કે સમ્યક દ્રષ્ટિ અવિરતી હોવા છતાં, વ્રતાદિની સ્થિરતા સુધીનો વિતરાગ ભાવ નહીં થયો હોવા છતાં, અને બહારમાં રાગના નિમિત્તોનો સદભાવ હોવા છતાં, અને રાગના નિમિત્તો સાથેની રાગાદિ સહિતની પ્રવૃત્તિ હોવા છતાં, એવી સમ્યક દ્રષ્ટિને પ્રવૃત્તિ છે છતાં બોલ થયો. 1987 માં સમ્યક દર્શન થયા પછી નો વિષય, એટલે સમ્યક દ્રષ્ટિ નો વિષય ચાલે છે. પ્રશ્ન કર્યો છે કે સમ્યક દર્શન થયા પછી વિકાર ભાવ તે દુઃખરૂપ છે તેમ ખરો ખ્યાલ આવે ને. પ્રશ્ન શું છે કે જે સમ્યક દ્રષ્ટિ જીવને આત્મિક સુખ, સ્વભાવનું સુખ અનુભવમાં આવ્યું, એ અનુભવ સુખનો અનુભવ થયા પછી એને વિકાર દુઃખરૂપ છે એમ. જો સુખનું સ્વરૂપ સમજાય તો દુઃખનું સ્વરૂપ સમજાય, ને દુઃખનું સ્વરૂપ સમજાય તો સુખનું સ્વરૂપ સમજાય, તાત્વિકપણે. બાકી તીવ્ર દુઃખને તો સૌ કોઈ દુઃખ કહે છે. તીવ્ર દુઃખમાં ઘણી આકુળતા થાય એને તો સાધારણ જીવ પણ, એને સામાન્ય પ્રાણી એને દુઃખ જ જાણે છે. પણ એ દુઃખમાં મંદતા થતા એને જે શાંતિ થોડી લાગે છે, આકુળતા ઘટે છે, ત્યારે એને એમ લાગે છે કે હવે મને સુખ થઈ ગયું. વસ્તુતા એ સુખ થતું નથી. કોઈ પણ પરપદાર્થની ઈચ્છા થાય છે ત્યારે, કે પરપદાર્થ સંયોગ રૂપ નથી ત્યારે, તો એ ઈચ્છા તીવ્ર આકુળતા સહિત વર્તે છે. ઈચ્છિત પદાર્થનો સંયોગ થતા ઈચ્છા ચાલી જાય છે ત્યારે જીવને એમ ભાસે છે કે હવે મને આ પદાર્થ મળતા સુખ થયું. ભ્રાંતિ શું થાય છે કે આ પદાર્થ મળ્યો ને તેથી સુખ થયું. ભૂખ લાગી હતી, ખાવાની ઈચ્છા થઈ, ખાવાની ઈચ્છા થઈ ત્યારે એને ભૂખને સંતોષી નથી, ખોરાક એને લીધો નથી, ત્યારે એને જે આકુળતા થઈ એ ખોરાક લીધો ત્યારે એને ખોરાક લેવાની ઈચ્છાનો નાશ થયો, આકુળતા મંદ થઈ ગઈ. જીવને એમ ભ્રાંતિ થાય છે કે આ ખાધું તેથી મને સુખ થયો, વસ્તુતા એની ઈચ્છા ચાલી ગઈ તેથી સુખ થયો છે. કેમ કે સુખ અને દુઃખ તો પરિણામમાં છે, ખોરાકમાં નથી. જો એ ખોરાકમાં અને મિષ્ટાનમાં સુખ હોત તો બે લાડવા ખાધા પછી બીજા ચાર ખાય ત્યારે ત્રણ ગણું સુખ થાય. બે લાડવા ખાતા જે સુખ થયું એ છ ખાતા ત્રણ ગણું સુખ થાય. પણ પછી એમ કે એક બટકું આપશો ને તો ઉપાધિ થઈ પડશે, હવે એક બટકું હાલે હું નથી, એટલે એમાં સુખ નહોતું. એની ઈચ્છા ને ઈચ્છાનો વ્યય થવો એમાં દુઃખ સુખનો અનુભવ હતો. પણ જીવની દ્રષ્ટિ પરપદાર્થ જડ પદાર્થ ઉપર છે એટલે બધા માપ જડથી ગણવાના શરૂ કરે છે. એ વિપરીત દૃષ્ટિનું ને વિપરીત જ્ઞાનનું કાર્ય છે. તો કહે છે કે એ મંદ આકુળતા થઈ ઈચ્છા બંધ પડી અને મંદ આકુળતા થઈ એ પણ દુઃખનો જ પ્રકાર છે, જેને જગતમાં સુખ ગણવામાં આવે છે. એટલે દુઃખ અને સુખ એ પ્રયોજનનો વિષય હોવા છતાં જીવ જ્યાં સુધી એનો તાત્વિક નિર્ણય કરતો નથી ત્યાં સુધી એને ખરેખર સુખ શું અને દુઃખ શું એનો ખ્યાલ આવતો નથી, ને કેમ પ્રાપ્ત કરવું એનો રસ્તો પણ એને મળતો નથી. આમ તો જગતમાં સર્વ પ્રાણીઓ સુખની પાછળ જ સર્વ પ્રવૃત્તિ કરે છે. મનુષ્યો માત્ર નહીં, તિર્યંચો પણ, કીડી પણ દરની બહાર નીકળીને કણને શોધે છે, એ પણ કાંઈક સુખની અભિલાષાથી. સર્વ પ્રાણીઓ સુખ પાછળ પ્રવૃત્તિ કરે છે, પણ સુખ ક્યાં છે ને કઈ રીતે પ્રાપ્ત થાય તેના અજાણ હોવાથી, એનું અજ્ઞાન હોવાથી સુખ પ્રાપ્ત કરવાને બદલે દુઃખની જ પ્રાપ્તિ કરે એવા પ્રયત્નમાં એવા રસ્તે ચાલ્યા જાય છે. આ પરિસ્થિતિ છે. શ્રીમદજી એ વિષયમાં લખે છે કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે લક્ષે લહો. તમે સુખ પ્રાપ્ત કરવાની જે કોઈ મહેનત ને પ્રયત્ન ને પુરુષાર્થ કરો છો, એવા કર્મ બાંધો છો કે ખરેખર તમારા સુખનો નાશ થઈને દુઃખની ઉત્પત્તિ થશે. 16 વર્ષની ઉંમરે આટલો વિવેક છે જેને, લેશ થોડો તો લક્ષમાં લ્યો, જરાક તો ધ્યાન દો કે તમારા એ પરિણામમાં ક્ષણ ક્ષણ ભાવ મરણે કા અહોરાથી રહો. આવા પરિણામ થાય છે એમાં આત્માના જ્ઞાન દર્શન પ્રાણ છે, એ પ્રાણનો ઘાત થઈને ભાવ મરણ થાય છે. એ ભાવ મરણ થાય છે ને તમે રાચો છો કે વાહ, મને તો પૈસા મળ્યા ને મને તો સુખ સાહેબી મળી, એ છે કે એમાં રાચવા જેવું નથી, એ મરણમાં રાચવા જેવું છે. ભયંકર ભાવ મરણ લીધું છે. કેમ કે મિથ્યાત સહિત છે. એ મિથ્યાતનો રોગ કેન્સરથી અનંતો ભયંકર છે. અત્યારના રોગોમાં સૌથી ભયંકર રોગ કેન્સરને કહેવાય છે. એનાથી પણ એનાથી એક મૃત્યુ થાય છે. કેન્સરના દર્દથી એક વખત મરણ થાય છે, મિથ્યાત્મના રોગથી અનંત જન્મ મરણ થાય છે. આ પરિસ્થિતિ છે. એટલે અહીંયા એ પ્રશ્ન કર્યો છે કે આ સુખ અને દુઃખનું જે સ્વરૂપ છે એ ક્યારથી ખ્યાલમાં આવે છે. આ પ્રશ્ન છે. સમ્યક દર્શન થયા પછી તેને દુઃખરૂપ છે વિકાર તે ખ્યાલમાં આવે છે, તેને ખરો ખ્યાલ ત્યારે આવે છે કે એ પહેલા પણ એને ખ્યાલ આવે છે. આ પ્રશ્ન છે. થયા પછી એમ પૂછ્યું છે ને, એટલે અનર્પિતપણે એમ છે એમાં કે થયા પહેલા ખ્યાલ આવે ખરો કે થયા પછી જ ખ્યાલ આવે. આ પ્રશ્ન છે. તેનો ઉત્તર કે સમ્યક દર્શન થયા પછી વિકારનું દુઃખ ખરેખર ભાસે છે, એટલે વેદન રૂપ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. કોઈ પણ તીવ્ર મંદ વિકાર છે એનું દુઃખ પ્રત્યક્ષપણે વેદન ગોચર થાય છે જ્ઞાનમાં. એટલે સમ્યક દર્શન થયા પછી તો વિકારનું દુઃખ ખરેખર એટલે પ્રત્યક્ષપણે વેદનમાં આવે છે, ભાસે છે. પણ તે પહેલા પણ પર તરફ વલણ જાય છે, તેમાં આકુલતા થાય છે, એટલો તો જિજ્ઞાસુને ખ્યાલ આવે છે. મુમુક્ષુની ભૂમિકામાં પણ એને ખ્યાલ આવે છે. હવે મુમુક્ષુની ભૂમિકામાં ખ્યાલ આવે છે એને શાસ્ત્ર સાંભળીને અને શાસ્ત્ર વાંચીને ખ્યાલ આવે છે, એવો જવાબ અહીંયા નથી દીધો. જવાબમાં પ્રેક્ટિકલ લાઈન લીધી છે, થિયરિટિકલ લાઈન નથી લીધી. કે શાસ્ત્રમાંથી એને સુખ દુઃખની પરિભાષા અને વ્યાખ્યાઓ જાણવા મળી છે, સમજવા મળી છે, એટલે એને ખ્યાલ આવ્યો છે. ભલે સમ્યક દર્શન નથી થયું પણ એને ખ્યાલ આવી ગયો છે કે વિકાર દુઃખરૂપ છે અને આત્માના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના ધર્મરૂપ શુદ્ધ પરિણામ છે, એ સુખરૂપ છે. એવો ખ્યાલ એને જૈન શાસ્ત્ર વાંચવા માટે ખબર પડી, એ વાત અહીંયા નથી લીધી. ઠીક જોયું જવાબની અંદર શું ખૂબી છે. એમ કહે છે કે જિજ્ઞાસુને સમ્યક દર્શન પહેલા પણ પર તરફ વલણ જાય છે, એટલે એના અનુભવને લીધો છે. શાસ્ત્ર જ્ઞાનને નથી લીધો પણ જિજ્ઞાસુના કાળમાં પણ એના અનુભવ જ્ઞાનથી એ સમજે છે, એને જિજ્ઞાસુ કહેવામાં આવે છે. શાસ્ત્રની ગોખણપટ્ટી વાળાને જિજ્ઞાસુ કહેતા નથી. શું ફેર લીધો છે જો, ધ્યાન ખેંચવા જેવું છે. કેમ કે આપણે શાસ્ત્ર સ્વાધ્યાયનો પ્રસંગ છે એટલે ધ્યાન ખેંચવા જેવું છે. જે લોકો બીજી ક્રિયામાં પડ્યા છે સ્વાધ્યાય સિવાયની, એની ટિપ્પણી કરવાનું કોઈ આપણને ખાસ મહત્વ કે પ્રયોજન નથી. પણ જે ક્રિયા આપણે ચાલે છે અહીંયા મુખ્યપણે શાસ્ત્ર સ્વાધ્યાયની, એમાં શાસ્ત્રથી સમજવું કે અનુભવ જ્ઞાનથી સમજવું, આ બે પડખામાંનો બરાબર છંછેડીને નિર્ણય કરવા જેવો વિષય છે. નહીતર એક રસ્તો અનુભવને છોડીને એવો આવશે ને અહીંયા ચડી જશે જી, કે દીધે જ રાખો, શાસ્ત્રનું કાર્ય કરે જ રાખો, કરે જ રાખો, કરે જ રાખો, એ પરિસ્થિતિ આપણે ઊભી રહેશે. પછી પરિણામમાં શું થાય છે અને કેમ આકુલતા થાય છે એ વાત સમજાશે. એટલે એમ કહે છે, એવું કુદરતી આ તો જવાબ આવ્યો છે. એ વખતે જે કાંઈ પ્રવચનમાં નીકળી ગયેલું કે ચર્ચામાં નીકળી ગયેલું એ કોઈ લખી લીધેલું છે, આત્મધર્મમાં એ આવ્યું છે અને આત્મધર્મમાંથી એ ખેંચ્યું છે. 187 છે ને એમાંથી લીધું છે. હે, જ્ઞાન ગોષ્ઠી છે. મારે અરવિંદભાઈ બધું તૈયાર કર્યું છે, અનુક્રમ મણિકાને 176 જ્ઞાન ગોષ્ઠી બરાબર ચર્ચા ગુરુદેવ સાથે ચાલેલી, એમાંથી નક્કી કર્યું છે. આત્મધર્મનો અંક છે 408, પાના નંબર 14, 408 નંબરનો આત્મધર્મનો અંક, પાના નંબર 14, ત્યાંથી આ વાત લીધેલી છે. કહે છે કે સમ્યક દર્શન થયા પછી વિકારનું દુઃખ ખરેખર ભાસે છે, એ તો એને પ્રત્યક્ષ વેદન છે એની વાત કરી છે. ખરેખર ભાસે છે એટલે જ્ઞાનમાં પ્રત્યક્ષ ભાસે છે એની વાત કરી છે. પરંતુ તે પહેલા પણ પરતરફ વલણ જાય છે. જેટલું આ જીવનું પરપદાર્થો પ્રત્યે વલણ જાય છે એમાં રાગ દ્વેષ મોહ આદિ અનેક પ્રકારના વિકારની ઉત્પત્તિ થાય છે, તેમાં જીવને આકુળતા થાય છે એમ કહે છે. જગતના જીવો એમ કહે છે કે પરપદાર્થ પ્રત્યે વલણ જતા પરપદાર્થ જો પૂર્વ પુણ્યના ઉદયથી હોય તો એને સુખ શાંતિ થાય છે. લૌકિક વિષય એવો છે કે પાંચ ઇન્દ્રિયના વિષયો જેની પાસે પૂર્વ પુણ્યના ઉદયથી હર્યા ભર્યા હોય એને સુખી ગણવામાં આવે છે. લોકની ભાષામાં તે સુખી જીવ ગણાય છે, અલૌકિક પ્રકરણમાં એ દુઃખી જીવ ગણાય છે. ઉલટો સુલટો ફેર છે. બંધનો માર્ગ અને મોક્ષનો માર્ગ પ્રતિપક્ષમાં ઉભેલો છે, ઉલટો સુલટો ફેર છે એમાં. જે જીવો બંધ માર્ગે જાય છે તે દુઃખી થાય છે, વર્તમાન દુઃખી થાય છે અને ભાવિમાં પરંપરા પણ એની દુઃખની જ છે, અને મોક્ષનો માર્ગ તેનાથી વિપરીત છે. એવા સંખ્યાબંધ પ્રકાર છે કે જેથી લોક અને અલોક, લૌકિક અને અલૌકિક વિષયમાં ઉલટો સુલટો ફેર છે, ફેર છે. મુનિદશાનું એક વર્ણન આવે છે. ગુરુદેવ શ્રી તો બહુ રસથી એ વાત કરતા હતા કે મુનિદશા કોને કહીએ કે લૌકિક જનોને સંગ વિના રૂચતું નથી, ફાવતું નથી. ઘરમાં પણ એને કુટુંબ પરિવાર જોઈએ, બહારમાં પણ એને સંગ સોબત મિત્ર પરિવાર, જે કોઈ એનું મંડળ સર્કલ હોય એને જોઈએ, અને એના વિના એને ગમતું નથી. જો કોઈ પણ કારણે એ એકલો પડી જાય તો એને ફાવતું નથી, એને અણગમો થઈ આવે છે. એકલો છું, એકલો છું, એકલો છું, એને અણગમો થઈ આવે છે. જ્યારે મુનિરાજને જંગલમાં કોઈ પ્રાણીનો પગરવ ન હોય ત્યાં એ ધ્યાન કરવા બેસે છે. રવ એટલે અવાજ, પગ આવવાનો, પગલા પડવાનો અવાજ કોઈ મનુષ્યનો તો નહીં પણ તિર્યંચ પ્રાણીઓ પણ ન હોય. આ હરણા, સસલા, બકરા, કોઈ ગાય, ઘેટા ચરવા આવે છે. કોઈ પ્રાણીનો એવું શાંત નિર્જન સ્થળ હોય ત્યાં એકાંત સ્થળમાં બેસીને એ આત્માનમાં લીન થવાની પુરુષાર્થની શ્રેણીમાં ચડે છે. એમને સંગ રૂચતો નથી. મુનિઓને જનનો, લૌકિક જનનો સંગ રૂચતો નથી અને લૌકિક જનને અસંગ રૂચતો નથી. બે વચ્ચે મોટો ફેર છે, ઉલટો સુલટો ફેર છે. અત્યારે સંગ મારે છે એ બધું સમજવા જેવું છે, ઉલટું છે. આખો બહુ મોટો ફેર છે. એ વૃત્તિ આખી જુદી છે. મુનિ દશાની જે વૃત્તિ છે એ અસંગ વૃત્તિ છે, એકદમ અસંગ વૃત્તિ છે. સંગની વૃત્તિ મુનિને હોતી નથી. તો કહે છે કે પહેલા પર તરફ વલણ જાય છે, કોણ સમ્યક દ્રષ્ટિ થાય છે, મુમુક્ષુમાંથી કયો જીવ સમ્યક દ્રષ્ટિ થાય એમ જો વિચારવામાં આવે તો જેને સમ્યક દર્શન પહેલા પણ પર પદાર્થો પ્રત્યે વલણ જાય તેમાં આકુલતા થાય છે, થાય છે એવો ખ્યાલ આવે છે, એવા ખ્યાલ આવવા વાળાને તે વિકારથી ખસીને સ્વભાવ તરફ વળવાનું સહજ બની શકે છે. નહીતર એને ત્યાંથી ખસવાનું કોઈ કારણ રહેતું નથી. કેમ કે સામાન્યપણે વેદની કર્મની પ્રકૃતિનો ઉદય જે બે ભેદે છે, બે પ્રકારે છે, શાતાવેદની અને અશાતાવેદની, એમાં જે કોઈ પરતરફનો મંદ આકુલતાવાળો ભાવ છે એમાં શાતાવેદનીનો ઉદય નિમિત્ત હોય છે. તીવ્ર આકુલતાવાળા પરિણામમાં અશાતાવેદનીનો ઉદય હોય છે. શાતાવેદનીના ઉદયમાં શાતાનો સ્વાદ અનુભવ ગોચર થાય છે કર્મ પ્રકૃતિની. જે શાતાનો ભાવ અનુભવ ગોચર થાય છે તે શાતામાંથી ખસવાનું કેમ બને? આ વિચારણીય પ્રશ્ન છે કે જીવને શાતામાંથી ખસવાનું શું કારણ? અશાતામાંથી તો ખસીને શાતામાં આવવાનું મન થાય, પણ જ્યાં શાતા ઉપજે છે ત્યાં એને ત્યાંથી ખસીને પણ આગળ જવું એ કેમ બને? બહુભાગ સંસારી જીવો સાતામાં રોકાઈ જાય છે, સાતામાં હલવાઈ જાય છે, ત્યાંથી બહાર નીકળી શકતા નથી. જે કોઈ આત્માના અંતર્મુખનો અલૌકિક પુરુષાર્થ કરે છે એવા જીવો એ સાતાના બંધનને છોડીને પણ વિતરાગ ભાવમાં પ્રવેશ કરે છે. એટલે પુરુષાર્થને અલૌકિક પુરુષાર્થ કહેવામાં આવ્યો છે. તે પણ સમ્યક દર્શનની નજીક જવાવાળા જીવને તો ઘણી સાતા વર્તતી હોય છે. જે જીવ બહુ અલ્પ કાળમાં સમ્યક દર્શનને પામવાનો છે, થોડા કલાકોમાં પામવાનો છે, થોડી મિનિટોમાં પામવાનો છે, એને તો ભેદ જ્ઞાન સંબંધિત પુરુષાર્થ એટલો અંતરંગમાં વર્તતો હોય છે કે આત્માના સ્વરૂપનું ઊંડું ચિંતન મનનને ઘોલન ઊંડું 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 ચાલતું હોય, જેમાં સૂક્ષ્મ અંતરજલ્પરૂપ વિકલ્પ હોય અને એ કાળમાં ઘણી શાતાનો ઉદય હોય તો પણ તેમાં આકુલતાના ખ્યાલ છે, આકુલતા છે એવો ખ્યાલ છે, તેથી ત્યાંથી ખસીને ત્યાંથી પણ જે ખસવા તૈયાર થઈ ગયા છે તેવો વિતરાગતામાં પ્રવેશે છે. રોકાઈ જાય છે એ વિતરાગતામાં આવી શકતા નથી. એટલે સમ્યક દર્શન પહેલા પણ એમ વાત છે. અહીંયા થોડી ચર્ચા ચાલે છે આપણા મુમુક્ષુઓ મુમુક્ષુઓમાં પણ કે આત્માની શાંતિનો ને સુખનો અનુભવ ન થયો હોય તો એને દુઃખનો ક્યાંથી ખ્યાલ આવે? સુખ અને દુઃખ બે અપેક્ષિત ભાવો છે. તો જેને સુખનો ખ્યાલ નથી એને દુઃખનો ખ્યાલ ક્યાંથી આવે? અને સુખ તો એને સમ્યક દર્શન થશે ત્યારે પ્રગટ થશે, હજી પ્રગટ નથી થયું માટે એને ખ્યાલ ક્યાંથી આવે? આ એક સામે તર્ક આવે છે. એને અનુભવ પદ્ધતિથી એમ કહેવામાં આવે છે કે જો એ પહેલાના વિભાવમાં એને દુઃખનો ખ્યાલ ન આવે, જે વિભાવનો અનુભવ થઈ રહ્યો છે એમાં દુઃખનો ખ્યાલ ન આવે તો એ ખસે ક્યાંથી? આ પ્રશ્નની સામે પ્રશ્ન છે. કેમ કે સહજ ખસવું છે આયા, કોઈ કૃત્રિમપણે ખસવાનું તો બની શકતું નથી. સહજ ક્યારે ખસે? કે સહજ જ્યારે દુઃખનો અનુભવ થાય ત્યારે, દુઃખનો ખ્યાલ આવે ત્યારે. સુખી છું જેમાં સાતા વેદના ઉદયમાં સુખી છું એવો અનુભવ હોય ત્યાંથી તો ખસવાનું કદી બની શકે નહીં, અને તે પણ સહજપણે તો ક્યાંથી જ બને. એટલે એમ કહે છે કે એ વાત અનુભવથી તો સમજેલા કહે છે, જે સમ્યક દ્રષ્ટિ થયા છે તે અનુભવથી સમજીને કહે છે, અને જેને એ પ્રકારનો ખ્યાલ નથી પડ્યો એને હજી એ શુભાવાદી કષાયની મંદતા આદિના પરિણામ, સાતા વેદનીના પરિણામ એને સુખરૂપ છે એવો ખ્યાલ છૂટતો નથી. એને હજી ત્યાંથી ખસીને વિતરાગતામાં આવવાની બહુ વાર છે એમ સમજી લેવું જોઈએ. હજી દૂરવર્તી પરિણામ છે એમ કે જેને લઈને હજી ત્યાંથી ખસીને હજી એના ખ્યાલમાં આવે, ત્યાંથી આગળ વધીને ખ્યાલમાં આવે કે આ દુઃખ છે, અને ત્યાંથી ખસીને એ વિતરાગતામાં આવે. ઘણો દૂર છે, અહીંયા તો કાંઈક હળવો થાય એમ કે છે. થોડોક આત્માના સ્વકાય માટે થોડોક હળવો થાય એટલે રાગના રસે ચડ્યો છે ત્યાં સુધી તો એને દુઃખરૂપ ભાસશે નહીં. પછી ભલે અશુભ રાગના રસે ચડ્યો હોય કે શુભરાગના રસે ચડ્યો હોય, રાગના રસના રસમાં રસ્યો થઈને રાગના રસે ચડ્યો છે એને તો એ રાગમાં વિદ્યમાન જે દુઃખ છે લાગતું નથી. રાગમાં જે હયાતી ધરાવનારું વિદ્યમાન દુઃખ તત્વ છે એને એનું આંધળું જ્ઞાન જોઈ શકતું નથી. જ્ઞાન ત્યાં હજી એટલું આંધળું છે કે દુઃખ હોવા છતાં એ દુઃખને જોઈ શકતું નથી. જગતના પ્રાણીઓ તો તીવ્ર કષાયના કાળમાં દુઃખ જોઈ શકતા નથી. જ્યાં કષાયની તીવ્રતા થાય ત્યાંય ઘણાને પાપના પરિણામમાં મજા અને આનંદ ને સુખ આવે છે, એ તો તીવ્ર દુઃખમાં પણ સુખ જોઈ શકતા નથી. તો એ દુઃખ મંદ થાય, કષાય મંદ થાય ને સાતા ઉપજે ત્યારે દુઃખ જોવાનો તો એને ખ્યાલ આવે જ ક્યાંથી? એ ખ્યાલ એને આવી શકશે? આ તો ગુરુદેવ શ્રી એ અલૌકિક વિષય ખોલ્યો છે. આવી બધા પ્રશ્નો ચર્ચા બહુ ચાલી છે ઘણા વર્ષો સુધી. પ્રશ્ન ચર્ચા રાત્રે તો ચાલે, પણ કોઈ જિજ્ઞાસુને દિવસે નવરાશ હોય તો પણ પ્રશ્ન ચર્ચા ચાલતી. બહુ ભાગ તો બપોરના પ્રવચન પછી દેરાસરમાં ભક્તિ થતી. વર્ષો સુધી એ કાર્યક્રમ સોનગઢમાં ચાલ્યો છે નિયમિત રીતે. બપોરે 3-4 પ્રવચન પૂરું થાય, 4:30 સુધી ભક્તિ થાય 1/2 કલાક, અને ત્યાર પછી સામાન્ય પ્રશ્ન ચર્ચાનો પ્રસંગ રહેતો. આહાર 5:15 આહાર કરતા ગુરુદેવ શ્રી 1/2-1.5 કલાક બાર પાઠ ઉપર બેસે તો જિજ્ઞાસુને બેસવાનો અને પ્રશ્ન પૂછવાનો ત્યાં અવકાશ હતો. કોઈને નિષેધ કરવામાં આવતો નહીં કે અત્યારે નહીં, એવું નહીં. ત્યાર પછી સાંજે પણ આહાર કરીને બાર પાટે બેસતા, અડધી પોણી કલાક ધ્યાનમાં બેસે એ પહેલાં, તત્વચર્ચાના પ્રસંગ પહેલા એકાદ કલાક ધ્યાનમાં બેસતા, એ પહેલા બાર પાટે બેસ, ત્યારે પણ તત્વચર્ચાનો પ્રસંગ. પછી રાત્રે તો ઓફિશિયલ દિવસે 8 થી 9 દરરોજ વર્ષો સુધી તત્વચર્ચા ચાલતી. એમાં આવા અનેક જાતના સેંકડો હજારો તાત્વિક પ્રશ્નો પૂછાયેલા છે. આપણે તો મર્યાદિત આમાં ખાસ ખાસ વીણી વીણીને લીધા છે, પણ સેંકડો અને હજારો માણસો હિન્દુસ્તાનભરમાંથી આવતા અને અનેક પ્રશ્નો, અનેક તરહ તરહના પ્રશ્નો, જાત જાતના પ્રશ્નો, બધા એના અક્કલ ભેજા બધા જુદી જુદી જાતના હોય છે. ઘણા ખુલાસાઓ થયા છે. એમાં આ થોડું મુમુક્ષુની ભૂમિકામાં થોડી મુદ્દાની અને પ્રયોજનભૂત વાત છે, આ કે એને સાતાના કાળમાં, શુભાવના કાળમાં, કષાયની મંદતાના કાળમાં, પુણ્ય પરિણામના કાળમાં પણ દુઃખ રહેલું છે. એ દુઃખ જ્યાં સુધી એને અનુભવ પદ્ધતિથી સમજાશે નહીં, એમ કે છે. આ પરતરફના વલણવાળો ભાવ આકુલતા લઈને જન્મે છે એવું એને પોતાને પોતાના વલણથી સમજાશે નહીં. શાસ્ત્રથી તો ઉખી મારે છે, એ તો આપણે ત્યાં સર્વ સામાન્ય થઈ ગયું છે કે શુભ ભાવમાં દુઃખ છે, એ તો સૌ જાણે છે અને ગોખી નાખ્યું છે. પણ એ રીતે નહીં, એ સમજવાની સાચી પદ્ધતિ નથી, એ સમજવાની ખોટી પદ્ધતિ છે. પોતાના વલણથી, પરિણમનથી અને અનુભવથી સમજવું જોઈએ. અનુભવની લાઈન, અનુભવની પદ્ધતિ એ હાથમાં આવે છે. પઠન પાઠનની અને ભણતરની પદ્ધતિ એ હાથમાં આવતી નથી. એ પણ એક મુદ્દાનો સિદ્ધાંત છે. ત્યારે જિજ્ઞાસુને સ્પષ્ટ ઉત્તર છે કે જિજ્ઞાસુને મુમુક્ષુને પણ એ ખ્યાલમાં આવે છે. જો એનું ખ્યાલ પોતાના પરિણામને પરિચય કરવાના અભ્યાસરૂપ હોય, અંદરમાં પોતાના ચાલતા પરિણામનો પરિચયરૂપ અભ્યાસ હોય, કેવા કેવા પરિણામ ચાલે છે, તો એની અંદર પરતરફ હરણવાળા ભાવ આકુલતા લઈને જન્મે છે, દુઃખ સહિતના હોય છે, એ ખ્યાલ એને આવે છે. અને એ ખ્યાલ આવતા ત્યાંથી ખસવાનો પ્રકાર એને વલણ છફરવાનો, અંદરની જે સમજણને સૂઝ કહીએ એ ત્યાંથી ઊભી થાય છે, એ સિવાય ઉત્પન્ન થતી નથી.